જોડુશેક પાસે છે
સ્ટફિંગ
રિસર્ચ કરીને આખો દિવસ રિસર્ચ કરીને થોડા પોઈન્ટ્સ જમા કરીની છું કે આપણે સ્પિરિચ્યુઆલિટી ઉપર વાત કરવા માટે આવ્યા છે તો આપણે જ્યારે રૂહની વાત કરીએ છીએ જેમ શેખ કીધા અને જેમ આપણે બધા વિચાર કર્યા એના ઉપર કે કારણ કે રૂહ આપણને દેખાતી નથી એટલે આપણે એનાથી ને અજાણ છે આપણને એમ છે કે એ ચીજ છે જ નહીં હાલે કે એ ચીજ આપણા સાથે છે જ્યારે એક બચ્ચું જન્મે છે જેમ કે શેખ આપણે કીધા કે એક બચ્ચું જ્યારે જન્મે છે તો એ માસૂમ હોય છે પણ જ્યારે એ બચ્ચું જન્મે છે અને દરેક બચ્ચું જે દુનિયાની અંદર આવે છે એ બે ભાગ લઈને આવે છે એક છે શરીર અને એક છે રૂહ અને શરીરનો રિશ્તો શું છે તમે બધા મારિયોને જોઈ હશે મારિયોને જે દોરીથી ચલાવવામાં આવે છે એને ઉપલો એક ભાગ હોય છે દોરી હોય છે નીચે પુપે હોય છે આ જ રિશ્તો આ રૂહ અને પુપેનો છે જો એ દોરી કપાઈ જાય તો પુપે પડી જશે અને આ ચીજ નોખી પડી જશે તો એવી જ રીતના શરીર અને રૂહ સાથે છે જે દિવસે અલ્લાહ આ રસીને કાપી લેશે રૂહ અને શરીર જુદા થઈ જશે એ ક્યારે જુદા થશે એ અલ્લાહને ખબર છે એનો રાખેલો ફેસલો છે તો શરીર જે છે એની પણ અમુક જરૂરિયાત છે અને રૂહની પણ અમુક જરૂરિયાત છે પણ કારણ કે આપણું ધ્યાન હંમેશા શરીર ઉપર હોય છે એટલે આપણે રૂહને ખવડાવતા ભૂલી જાય છે આપણે શરીરને જાત જાતનું ખવડાવશું એને પહેરાવશું એને સંગાડશું કરવું જોઈએ કારણ કે અલ્લાહની અમાનત છે એના અંદર આપણે ના કરતા ના કરી શકીએ કે બીમાર છે ઈલાજ નથી કરવો તકલીફ છે ઈલાજ નથી કરવો ના એ નથી કરી શકતા જરૂરી છે કે આપણે આપણા શરીરને ધ્યાન રાખીએ કારણ કે આ રૂહ અને શરીર બે સાથે સાથે કામ કરે છે તો રૂહને પણ ખોરાકની જરૂર છે પણ આજની દુનિયામાં ઇન્સાન એવા થઈ ગયા છે હંમેશથી એવા હશે કે હંમેશા ઇન્સાન બહારની તરફ ધ્યાન રાખે છે ઇસ્લામ શું કહે છે તમે તમારી રૂહ ઉપર નજર કરો એને બગડવા ના દો એવું ના થાય કે તમારી રૂહ ખરાબ થઈ જાય અને તમે શરીરના પછવાડી દો શા માટે કારણ કે એક દિવસ જ્યારે આપણે મરી જશું તો શરીર અહીંયા જ રહી જશે અને આપણો આગલો સફર હવે રૂહ સાથે છે તો જો રૂહને આપણે તૈયાર નહીં કરી હોય એને બનાવી નહીં હોય એને સંગાયેલી નહીં હોય તો એવી રૂહ સાથે આપણે કેમ સફર કરશું કેમ આગળ જન્નત સુધી આપણે જઈ શકશું તમે જો છો દુનિયાની અંદર જાત જાતની બધી ઇન્વેન્શન થાય છે જાત જાતના એમોશન થાય છે એક જમાનો હતો રેડિયો હતો પછી ટેલિવિઝન આવ્યું પછી ટેલિવિઝન પર બધાને ખબર હશે જી આગલા જમાના એન્ટીના ઉપર નાખતા પછી બટન ફરાવતા પછી ઇન્સાનને એમ થયું કે આ તો બહુ મુશ્કેલ પડે છે બટન દબાવવું તો ચાલો એવું કંઈ બનાવીએ કે ખુરશી ઉપર બેઠા બેઠા બટન દાબી જાય પછી રિમોટ આવ્યું જ્યારે રિમોટ આવ્યું તો હવે રિમોટે ભારી લાગે છે કે ક્યાં દબાવવું હવે ઇન્સાન પોતાના મગજથી અને આંખથી ચેન્જ કરવા માંગે છે ચેનલને ઇન્સાને દરરોજ નવી નવી વસ્તુ કેના માટે બનાવી શરીરને આરામ દેવા માટે શરીરને તકલીફ ના પડે પણ આ બનાવતા 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 ઇન્સાન આળસુડો થઈ ગયો કારણ કે ઇન્સાનને હવે બધું તૈયાર થપે છે બધું રેડીમેડ બધું જતા બધું ફે મહેનત ઇન્સાનને નથી કરવી ઇન્સાન આળસુડા થઈ ગયા એવી જ રીતના હવે આપણે સલુક રૂહ સાથે કરે છે હવે મને ખબર છે કે હું કોઈને જુમા મુબારક મોકલાવું એટલે જન્નતમાં મારું નામ લખાઈ જાય આટલું આપણે જલ્દી જલ્દી વોટ્સએપ જિંદગી વોટ્સએપના અમાલ ઉપર આવી ગયા છે આપણે લાઈવ આવેલા મોકલશું આ કરો આ કરો આ કરો રૂહ એના સાથે આગળ નથી વધતી રૂહ અને શરીર બેનો રિશ્તો સાથે સાથે ચાલશે એ નથી થઈ શકતો કે રૂહ વગર શરીર કામ કરે યા શરીર રૂહ વગર કામ કરે આ દુનિયાની અંદર રહેવું છે શરીર પણ ખપશે રૂહ પણ ખપશે રૂહને આગળ વધવું છે શરીરની જરૂર પડશે શરીરને આગળ વધવું છે રૂહની જરૂર પડશે પણ એક બેના વચમાં એક ક્લેશ છે એક પ્રોબ્લેમ છે શરીર આપણને કહે છે કે મને આરામ ખપે છે મને સવારમાં નથી ઉઠવું નમાઝમાં મને સૂવું છે રૂહ કહે છે ના અલ્લાહની બારગાહમાં જવાનું છે તો ઉઠ એટલે બેમાં લડાઈ થાય છે પછી શું થાય છે રૂહને જ્યારે કંઈ કરવું હોય તો શરીરને તકલીફ પડે છે પણ અગર ઇન્સાનને રૂહને આગળ વધારવું છે તો શરીરને તકલીફ આપવી જોશે ઇન્સાનના તો બરાબર જ્યારે આપણે રોજા રાખીએ છીએ તો આપણું શરીર આપણને કહે છે ખાવાનું આપો પાણી આપો મને ભૂખ લાગી છે મને તરસ લાગી છે મને તકલીફ પડે છે હું થાકી ગયો છું પણ આપણે શરીરને શું કહે છે સબર હજી ટેમ નથી થયો, જરાક સબર જરાક ખોબર હજી ટેમ નથી થયો. આ શું છે શીખાડે છે ખુદાવંદ આરામ આપણને કે તમે ઋણની મદદ કેવી રીતના કરો, ઋણને કેવી રીતના તમે આગળ લઈ જાઓ. આ જ ફરક છે ઇન્સાન અને જાનવરોની અંદર. જાનવરોની અંદર પણ રૂહ છે, ઇન્સાનોની અંદર પણ રૂહ છે. જાનવરો પાસે શરીર છે, ઇન્સાનો પાસે પણ શરીર છે. પણ ઇન્સાન વક્તની સાથે બદલતા નથી, જાનવર છે એ વક્તના સાથે બદલતા નથી, ઇન્સાન વક્તના સાથે બદલતા જાય છે. ઇન્સાનની અંદર બદલાવ આવે છે. તો હવે આ સ્પિરિચ્યુઆલિટી યા રૂહાનિયતને કેમ લઈ આવો, કેવી રીતના પોતાની જિંદગીની અંદર આપણે રૂહાનિયતને આગળ વધારી શકીએ. હું તમને હમણાં કીધી ને કે રૂહાનિયત નહીં આવે જ્યાં સુધી કે આપણા શરીરને તકલીફ નહીં પડે. શરીરને તકલીફ પડશે તો જ રૂહાનિયત આવશે. પણ ઘણી એવી વસ્તુ છે કે અગર ઇન્સાન શરીરને વિચાર્યા વગર તકલીફ આપતો રહે રૂહાનિયત આગળ નહીં વધે, કાંઈ ફરક નહીં પડે એના અંદર. આપણે દુનિયાની અંદર ઘણા ધર્મો જોઈ છે. મિસાલના તો તમે હિન્દુ ધર્મ લો, એ લોકોની અંદર ઓલા સાધુ હોય છે. હવે એ સાધુ ઉભા જ રહીએ વર્ષો સુધી, યા ન ખાય યા ન બોલે યા કોઈ એવું કામ પોતા ઉપર હરામ કરી નાખે કે હું આ કામ નહીં કરું, વર્ષો એ લોકો એના અંદર પસાર કરે. શા માટે? એ લોકો એમ કે છે અમને એમની સ્પિરિચ્યુઆલિટી મળે, અમને જ્ઞાન મળે, અમે આગળ વધે. પણ એ જ્ઞાન એ આગળ વધવાનું કંઈ કામનું નથી, કારણ કે ઇન્સાન કોઈ દિવસ એવી રીતના સ્પિરિચ્યુઆલિટી રૂહાનિયતમાં આગળ નથી વધી શકતો જ્યાં સુધી એના સાથે વિચારમાં ના હોય. અગર હું મારા શરીરને બસ તકલીફ આપું એ ગલત છે, કારણ કે ખુદાએ ઇન્સાનની જે જરૂરિયાત બનાવી છે એના માટે એને પૂરી કરવી જરૂરી છે. મિસાલના તોર ઉપર આપણે જોઈએ છીએ ક્રિશ્ચિયન લોકોની અંદર રોપાની છે, એ લોકોના જે પ્રયત્ન છે એ લોકો દુનિયાથી દૂર ચાલ્યા જાય છે. શા માટે? તાકી અમારી રૂહાનિયત વધે. પણ એક વખત આવે છે કે એ લોકોનું શરીર એ લોકોને બહુ જ તંગ કરે છે અને પછી એ લોકો ગલત રસ્તા ઉપર ચડી જાય છે. તો ખુદાવંદે આલમે જે દીન આપણને મૂકેલું છે, જે દીન આપણને દીધું છે, એના અંદર બેના વચમાં બેલેન્સ રાખ્યું છે. બેના સાથે સાથે બેને લઈને ચાલવાનું છે. ઇસ્લામ એના અંદર નથી માનતો કે આપણે રૂહાનિયતને બનાવે વગર એના કે આપણા સાથે વિચાર હોય. ખુદાવંદે આલમ શું કહે છે, ફલાત આપેલું ફલાત અદબર, તમે શું કામ વિચાર નથી કરતા, તમે તમારી અકલને કેમ નથી વાપરતા. ઇમામ અલીએ કહ્યું, ઇમામ અલીની હદીસ છે કે દુનિયાની અંદર કેટલા એવા રોજેદાર છે કે જે રોજાઓ રાખે છે પણ લોકોને કાંઈ નથી મળતું એ રોજાની અંદર સિવાય ભૂખ અને પ્યાસ. શા માટે? આ રોજા એવા રોજા છે જેના સાથે વિચાર નથી, જેના સાથે અલ્લાહની ઓળખાણ નથી. હવે આપણે ત્રીજા પોઈન્ટ ઉપર આવે કે સ્પિરિચ્યુઆલિટીને કેમ જાણવી, કેમ ઓળખવી, ક્યાં ગોતવી. એને દેખાતી તો નથી રૂહ, કેમ ખબર પડે કે સ્પિરિચ્યુઆલિટી આપણા શરીરમાં ક્યાં રહે છે, એનું શું મેઝ્યુર છે, શું મયાર છે, એને કેવી રીતના ગોતવી. તો સ્પિરિચ્યુઆલિટી યા રૂહાનિયત અલ્લાહે આપણા જિસ્મની અંદર આપણા દિલની અંદર રાખી છે. એને આપણે મગજથી વિચાર નથી કરી શકતા, મગજથી માપી નથી શકતા, કારણ કે તમે જોશો કુરાનની અંદર અલ્લાહ હંમેશા દિલની વાત કરે છે. ફી કુલુબિહિમ મરઝુન ફઝાદહુમુલ્લાહુ મરઝન, એ લોકોના દિલની અંદર બીમારી થઈ ગઈ છે. યા પછી ખુદા કહે છે અફલા યતદબ્બુર યતદબ્બરૂન અલકુરાન અમ અલા કુલુબિન અક્ફાલુહા, કે આ લોકો સુકામ કુરાનની અંદર વિચાર નથી કરતા, આ લોકોના દિલ ઉપર તાળા લાગી ગયા છે. સુકામ ખુદા વચ્ચે તમે અહીંયા દિલની વાત કરે, સુકામ નથી કહેતો કે આ લોકોના મગજ ઉપર તાળા પડી ગયા છે. આ દિલ ખુદાએ, આ હૃદય, આ દિલ જે આપણા પાસે બનાવ્યું છે, આ દિલ ફક્ત આપણું, આ દિલ એક ઓર્ગન નથી કે જે બ્લડ પંપ કરે છે, જે લોહી પંપ કરે છે. આ દિલની અંદર રૂહાનિયત અલ્લાહ તઆલાએ રાખી છે અને ઇસ્લામની અંદર સૌથી વધારે ભાર આ દિલને બચાવવા માટે દેવામાં આવ્યું છે. આનું બીજું મિસાલ સમજાવવા માટે કે અગર એક અંધારું શોમ હોય, એક અંધારું ઘર હોય અને મને કોઈ ચીજ એ ઘર ગોઠવી છે તો મને બે ચીજ ખપશે, એક ખપશે આંખ અને એક ખપશે બત્તી, એના વગર હું નહીં ગોતી શકું. પણ અગર મને શ્વા દેવામાં આવે કે યા તો તમને આંખ મળે યા તો તમને બત્તી મળે તો હું શું લઈશ? આંખ લઈશ, કારણ કે આંખ વગર બત્તી કઈ કામની નથી. એવી જ રીતના અગર આપણે આપણા શરીરને જોઈ કે અગર આપણા પાસે દિલ હોય અને દિમાગ હોય તો એક ચીજ છે કામ કરવું અને એક ચીજ છે હથિયાર. આંખથી આપણે કામ કરીએ છીએ, હથિયાર છે આપણી બત્તી. તો મગજ જે છે એનું કામ અલગ છે, એ આપણને મદદ કરી શકે છે ગોતવા માટે, પણ એ દિલની જગ્યા નથી લઈ શકતું. આપણને અગર તકલીફ પડશે આપણું પહેલું હાથ અહીંયા જશે, આપણને દુઃખ થશે આપણું અહીંયા આપણને તકલીફ પડશે, આ અહીંયા આપણે કોઈ દિવસ હાથ નહીં લગાવે. કોઈને તમને સેવા લાવતાનો કદો દેવો હોય તો એને તમે સેરવોનો ફોર્મમાં કાંઈ કદો નહીં આપો, હંમેશા હાર્ટના ફોર્મમાં આપશો, ક્યોરના ફોર્મમાં આપશો. શા માટે? કારણ કે અહીંયા આપણું રૂહાનિયત જે છે એ અલ્લાએ અહીંયા રાખી છે. તો કેવી રીતના આપણે જોઈએ કે આપણા દિલની અંદર કેટલી રૂહાનિયત છે, તો એનો એક એક નામ એ છે કે જેમ જેમ ઇન્સાનની રૂહાનિયત વધે છે એનું દિલ નરમ થતું જાય છે, અને જેમ જેમ રૂહાનિયત ઘટતી જાય છે એમ એમ એનું દિલ કઠણ થતું જાય છે. અગર ઇન્સાનને જોવું હોય કે દિલ નરમ છે યા કઠણ છે તો જોઈ લે, પોતે જ જોઈ લે કે મારું દિલની અંદર તકલીફ થાય છે કે નથી થતી, કોઈના દુઃખને જોઈને મને કાંઈ થાય છે કે નથી થતું. અગર કોઈ તકલીફ થાય છે, અગર દિલની અંદર કાંઈ ઠેસ લાગે છે, એનો મતલબ એ છે કે મારું દિલ હજી નરમ છે, આના અંદર રૂહાનિયત છે. પણ અગર મને કોઈની તકલીફ જોઈને કાંઈ ફરક નથી પડતો, એનો મતલબ આ કઠણ થઈ ગયું છે. ઇન્સાનના સોંતીમાં યા જજ્બાત જે છે એ દેખાડવાથી ખબર પડે છે. જ્યારે ઇન્સાન રોય છે તો આપણે કહેશું એ પરેશાન છે, તકલીફમાં છે. કોઈ હસશે તો આપણે કહેશું ખુશ છે, એમને તો ખબર નથી. તો આ રૂહાનિયત જોવા માટે ઇન્સાનના આંખમાંથી જ્યારે આંસુ નીકળશે ત્યારે ખબર પડશે કે આના અંદર જે છે એ હજી રૂહાનિયત બાકી છે. દુનિયાની અંદર આજે બધે કો જેટલા પ્રોબ્લેમ્સ છે, જેટલી તકલીફો છે, તો માણસો શું ગોતે છે? મેન્ટલ પ્રોબ્લેમ. આ ડોનેશન આપી દો, મદદ કરી દો, ખાવાનું મોકલાવી દો, પાણી મોકલાવી દો, આ બધે શું છે? મટીરિયલ સોલ્યુશન. આ કરવું જોઈએ પણ આ મટીરિયલ સોલ્યુશન છે. પણ અગર કોઈ દેશની અંદર પ્રગતિ નથી થતી અને વાના માણસોને બદલાવું છે તો પહેલે એ લોકોના દિલ બદલાવા જોઈએ. અલ્લાહ તઆલાએ જ્યારે રસૂલને આપણા વચમાં મોકલ્યા તો રસૂલ માટે શું કીધું? વલ્લઝી બાસા ફી લુમીના રસૂલ મિનહુ યતલુ અલૈહિ આયાતિહી વયુઝકીહી વયુઅલ્લિમુહુલ કિતાબ. પહેલે રસૂલનું કામ શું હતું? બધાના દિલોને બદલાવે, પછી રસૂલે ખુદા ઇલમ આપ્યા બધાને. પહેલે જમીનને આપણે તૈયાર કરે, જો જમીન કઠણ હશે એના અંદર બીજ વાવશું નહીં ઉગે. નરમ જમીનની અંદર બીજ વાવશું તો ફૂલ ઉગશે, ફળ ઉગશે, ઝાડ ઉગશે. તો ઇન્સાનની સ્પિરિચ્યુઆલિટી અહીંયા દિલ સાથે છે અને દિલને નરમ હોવું ખબર. અગર મારું દિલ નરમ છે તો મારા અંદર જે છે એ સ્પિરિચ્યુઆલિટી છે. કારણ કે આપણા રસૂલ કેના માટે આવ્યા છે? માણસોના દિલ બદલાવા. જમાનાના માણસો આ બધાને ખબર છે, જાહિલ હતા, જુલમ કરતા હતા, બધું. રસૂલે આવીને પેલે એમ ના કીધું કે ચલો નમાઝ પઢો, જલ્દી રોજા શરૂ કરો તમારા. રસૂલે ખુદાએ પોતાના અખલાકથી લોકોના દિલોને બદલાવ્યા, દિલોને તૈયાર કર્યા, લોકોના દિલમાં ઈમાન નાખ્યું. હવે આ સ્પિરિચ્યુઆલિટી કેવી રીતના કામ કરે છે? હિદાયત બધાને મળે છે પણ એનું લેવું આપણા ઉપર છે. અગર તડકો હોય અને તડકાના નીચે હું સીર રાખી દઉં, વેક્સ રાખી દઉં, મોમ રાખી દઉં તો એ શું થશે? ઓગળી જશે. શા માટે? કારણ કે નરમ છે, ઉગી જશે. પણ એ જ તડકાની અંદર હું લાકડું રાખી દઉં તો કાંઈ ફેર નહીં પડે, યા કડક થઈ જશે, કાંઈ ફેર નહીં પડે. તો ભૂલ કેની છે? તડકાની કે એ લાકડાની? લાકડાની ભૂલ છે, તડકાની તો ભૂલ નથી. અલ્લાહ તઆલાએ હિદાયત બધાય માટે મૂકી દી છે, લેવાવાળા ઉપર છે કે એ લે છે કે નથી લેતો. અગર મેં મારું દિલ નરમ રાખ્યું છે તો એ હિદાયતને લઈ લેશે, અને જો મારું દિલ સખત છે તો હિદાયત મારા સુધી નહીં આવે. જે લોકો કુરાન પઢે છે, અગર એ લોકોનું દિલ નરમ છે તો કુરાન એ લોકોના દિલ ઉપર અસર કરે છે. પણ જે લોકોના દિલ સખત થઈ ગયા છે એ લોકોને તમે કુરાન ચલાવી રાખો, એ લોકોને કાંઈ ફરક નહીં પડે, એ લોકોને કાંઈ એના અંદર સમજૂતી નહીં પડે. કારણ કે આ દિલ જે છે એ કટાઈ ગયું છે. અગર પાણી હું ફૂલ ઉપર નાખીશું આવશે, એ જ પાણી અગર હું કચરા ઉપર નાખીશ તો એમાંથી ગંધ આવશે. વાંક કેનો? પાણીનો નહીં, વાંક એ ઠામનો. अगर मारू दिल जी छे ई मेलू हसे, अगर मारू दिल जी छे ई कटायलू हसे, गुनेगार हसे, अल्लाह थी दूर हसे, तो भले एना उपर हिदायत नु पानी राखती रहू, एना अंदर काई फेर नहीं पड़े, कारण के ई पानी एना अंदर जाय ने पानी पण मेलू थई जशे। तो अगर स्पिरिचुअलिटी में आगळ वधवू छे, रूह ने सारी करवी छे, एना सुधी जावू छे, रूह ने आगळ वधारवी छे, तो पहेलू काम ई करवू जोशे के मने मारू दिल जी छे ई पहले साफ करवू जोशे, ठाम ने साफ करवू जोशे, पछी आ चीज ने अपनावी सकीश, पामी सकीश रूहानियत। दरेक इंसान नु जे दिल छे ना, एना अंदर हमेशा लड़ाई थाती होय, केनी लड़ाई, सारी अने खराब ना वचमां, हमेशा गुड अने बैड ना वचमां हमेशा लड़ाई थाती होय। एक वार्ता में वांची थी कि एक दादा बापा पोताना पोतरा ने लईने जाता हता, अने एने कीधुं के दीकरा जो दरेक इंसान नी अंदर बे वरू छे, दो लू, बे इंसान ना दिल नी अंदर बे लू, बे वरू रहे छे, अने बे हमेशा बाजे छे, एक सारो वरु छे अने एक खराब वरु छे। तो बच्चो पूछे छे के आ खाटे छे कोण, कोण खाटे छे, सारो के खराब? तो दादा बापा कहे छे जेने तू वधारे खबरायो होइस ते ई खाटसे, એટલે જેને તું વધારે મજબૂત બોલે તાકાતવર બનાવ્યું હોય તો ઈ ખાશે। એટલે કે અગર મારા અંદર ખરાબી છે કામ ઈ ખાટે છે, કારણ કે હું ખબરાવું છું, અને દરરોજ અગર મારા અંદર હસદ છે તો હું દરરોજ એને એક એક ચમચો આપું છું હસદનો, એ મજબૂત થતું જાય છે ઝાડ। પણ અગર હું મારી નેકીને વધારીશ, અગર અલ્લાહ પાસે ઇસ્તિગફારને વધારીશ, તો આ નરમાશ આગળ વધશે, તો મારી રૂહ પાક થશે, કારણ કે આપણને આ રૂહ સાથે હજી બહુ ઘણું લાંબુ સફર કરવાનું છે। તો આ કામ કેવી રીતના શરૂ થાય છે? જેમ આપણે કીધા, એક બચ્ચું પેદા થાય છે, પરવરદિગાર આલમે એને શરીર આપ્યું છે અને એક રૂહ આપી છે। જ્યારે ખુદાવંદ આલમે ઇન્સાનને દિલ આપ્યું છે ના, તો એ દિલ પહેલે સફેદ હોય છે, ચોખ્ખું હોય છે, પછી છઠ્ઠા ઇમામ કહે છે જ્યારે એ બાલિગ થઈ જાય છે બચ્ચું, પછી જ્યારે એ જાણીને કોઈ ગુનાહ કરે છે તો એક કાળું ટીપું એ દિલ ઉપર આવી જાય છે, અને પછી જે છે એ અગર ઇન્સાન તોબા કરી લે છે તો એ હાઈલો જાય છે, પણ જો એ તોબા નથી કરતો તો એ ટીપકું વાંજ રહી જાય છે। જેમ જેમ ગુના વધતા જાય એમ એમ ટીપા વધતા જાય, વધતા જાય, વધતા જાય, જ્યાં સુધી કે ઇન્સાન અગર ગાફિલ હોય, અગર તોબા ના કરે, એક વખત આવે છે કે એ દિલ આખું કાળું પડી જાય છે, અને પછી ખુદાવંદાને એ દિલને બંધ કરી નાખે છે, પછી એના ઉપર કાંઈ હિદાયત કાંઈ અસર નથી કરતું। ખતમ અલ્લાહ વાલા રૂબેરી વાલા સમહેમ વાલા અફસાલી, અલ્લાહ જે છે એ દિલને બંધ કરી નાખે છે। આ બધી મહેનત કરવાનો ફાયદો શું? રૂહાનિયતને વધારવાનો ફાયદો શું? આ બધી મહેનત કરવાનો ફાયદો શું? તોબા કરવાનો ફાયદો શું? કારણ કે ખુદાવંદ આનંદ કહે છે કે જે દિવસે કયામતના દિવસે યૌમ લા યન્ફઉ માલું વલા બનૂન ઇલ્લા મન અતલ્લાહ બિકલ્બિન સલીમ, એ દિવસે કે જ્યારે ન માલ કામ આવશે ન ઓલાદ કામ આવશે, કેવો દિલ જન્નત ની અંદર જશે, કઈ રૂહ જન્નત ની અંદર જશે, જી પાક હશે, કલ્બિન સલીમ, જી પાક રૂહ આવશે અલ્લાહની બારગાહમાં, એ રૂહ જન્નત ની જશે। તો હવે આપણે જોઈ કે કઈ એવી વસ્તુ આપણી જિંદગી ની અંદર છે કે જે આપણી રૂહાનિયત ને પકડી રાખે છે, બ્લોકે કરે છે, રોકે છે આગળ વધવાથી। રસૂલે ખુદાએ કીધું કે ચાર કારણ છે કે જેનાથી ઇન્સાનના દિલ કઠણ થઈ ગયું છે, અને ખબર પડે છે કે એનું દિલ સખ્ત થઈ ગયું છે, એની રૂહાને દૂર ચાલી ગઈ છે। પહેલી છે કે જમૂદુલ ઐન, આંખ સુકાઈ ગઈ છે, આંખમાં આંસુ નથી આવતા, તમને કીધી ના આંસુ ક્યારે આવે, જ્યારે અહીંયા દુઃખ થાય, પણ હવે મને દુઃખ જ નથી થતું, કોઈ ઉપર તકલીફ આવે મને કાંઈ ફરક નથી પડતો, કોઈ મારા પાસે ફરિયાદ લઈને આવે મને કાંઈ અસર નથી થતું, કોઈનું દુઃખ સાંભળીને યા કરબલાની કહાની સાંભળીને મને કાંઈ નથી થતું, મારા આંખમાં એક આંસુ નથી આવતો, એનો મતલબ એ છે કે મારા દિલની અંદર મુશ્કેલ છે, મારા દિલની અંદર કાંઈ ગલતી છે, ક્યાંય એની ભૂલ છે, શું કામ મારા આંખમાં આંસુ નથી આવતા, કારણ કે મારું દિલ કઠણ થઈ ગયું છે। બીજું એ કસવતુલ કલ્બ, દિલ કઠણ થઈ જાવ। ત્રીજું કે ઇન્સાન દુનિયાની લાલચમાં એવો ફસાઈ જાય, એને હાસિલ કરવાની અંદર એટલો ભૂલતાન થઈ જાય કે અલ્લાહને ભૂલી જાય। અને ચોથું ગુના ઉપર ઇસરાર કરવું, એક ગુના કરતા હોય બજાય ના કે એનું તોબા કરે, હજી કહી રહે જાય અને એના ઉપર કાંઈ શર્મિંદગી ના હોય. બીજી હદીસ છે રસૂલ, એના અંદર પણ આ જ, એના અંદર પણ ચાર વસ્તુ છે. પહેલી તો ઈ જ કે આંખ સુકાઈ જાય, દિલ કઠણ થઈ જાય. ત્રીજું ઈ કે બહુ લાંબી લાંબી આશાઓ ઇન્સાન બાંધે, આ કરીશ પછી આ કરીશ પછી આ કરીશ પછી આ થશે તો ઓલું કરીશ, પછી આ ઘર બનાવીશ, પછી ઓલા ગામમાં બનાવીશ, પછી ઓલા ગામમાં બનાવીશ. અને પછી ચોથું ઈ કે ઇન્સાન એમ હોય કે હું તો હંમેશા જીવતી રહીશ, મને ક્યાં મરવું છે, હું તો જીવતી જ રહેવાની છું, બીજા બધાય મળશે, હું નહીં મરું. જ્યારે ઇન્સાન એમ વિચાર કરવા લાગે છે, ઇન્સાનની રૂહાનિયત જે છે એ ઓછી થઈ જાય છે. ઇમામ અલી કહે છે કે આંખો કોઈ દિવસ નથી સુકાતી જ્યાં સુધી કે ઇન્સાનનું દિલ કઠણ ના થાય, અને ઇન્સાનનું દિલ ત્યારે જ કઠણ થાય છે જ્યારે ઇન્સાન ગુના બહુ જાજા કરે છે. તો ઇન્સાન અગર પોતાને ગુનાથી નહીં બચાવે, એની રૂહાનિયત આગળ નહીં વધે. પહેલી ચીજ કે ઇન્સાન પોતાના દિલને સાફ કરે, દિલને પાક કરે, અને એની શરત છે કે ઇન્સાન પોતાને ગુનાહોથી બચાવે. હવે ઇસ્તિગફાર, એના હમણાં આપણે આવશું કે શું શું એના ઈલાજ છે. હવે આપણે કહેશું કે આપણે ગુના કરતા હોય પણ જે મોટા મોટા ગુના છે, જેમ કે શરાબ પીવું છે, જેમ કે ગાયન સાંભળવું છે, જેમ કે જુગાર રમવું છે, આ બધા ગુના અલ્હમ્દુલિલ્લાહ આપણે નથી કરતા. અને આપણે નમાઝ, રોઝા, દુઆઓ, આ બધી ઈબાદતો પણ આપણે સરખી ટેમસર કરે છે, તો પછી શા માટે આપણી રૂહાનિયત આગળ નથી વધતી? શા માટે એક ઠેકાણે ઊભી રહી જાય છે? બરાબર, આપણે કોશિશ કરે છે, મજલિસમાં આવીએ, ધ્યાન રાખીએ, જેમ શેકીદા વઝુ કરીને આવો, આપણે બધી પૂરતી કોશિશ કરીએ, તે છતાં આપણું દિલ સુકામ કઠણ છે, હજી કેમ આટલું નરમ નથી થતું, આટલી રૂહાનિયત નથી આવતી જેટલી આવી જોઈએ? તો એનું એક કારણ એ છે પેસિવ સિનિંગ. આપણા આજુબાજુમાં એટલા ગુના થાય છે કે હવે આપણે ગુના જોઈને આપણને કઈ ફરક નથી પડતો. એ પણ આપણી રૂહને કઠણ કરી નાખે છે, એ પણ આપણા દિલને કઠણ કરી નાખે છે. હું જ્યારે બહાર નીકળું છું તો જોઉં છું બે હિજાબી છે, જોઉં છું કે દારૂની બધી રાયો છે, હું જોઉં છું કે ભોજનની છે, મ્યુઝિક છે, બધું છે, પણ હવે મને કઈ ફરક નથી પડતો. આ બધી વસ્તુ ઇન્સાનના દિલ ઉપર, હૃદય ઉપર જે છે એ અસર કરે છે. એટલે જે છે ઇસ્લામની અંદર તમે જોશો દરેક મોકા ઉપર વારંવાર દુઆ દેવામાં આવી છે. તમે દુઆ પડો, વજુ કરો તો દુઆ પડો, આરીસો જોવો તો દુઆ પડો, ટોયલેટમાં જાઓ તો દુઆ પડો, હાથ ધો તો દુઆ પડો, કોઈ કાફિરને જોવો તો દુઆ પડો, આ કરો તો દુઆ પડો, ઓ કરો તો દુઆ પડો, અને ચીજું જોવાની અંદર પણ આપણા માટે એક કામ છે. અને કાબાની જોવું ઈબાદત છે, માવતરના ચહેરાની જોવું ઈબાદત છે, કુરાનને જોવું ઈબાદત છે, અને ઘણી એવી વસ્તુ છે જેને જોવું ઈબાદત છે, અને ઘણી એવી વસ્તુ છે જેને આપણને જોવાની મનાઈ કરવામાં આવી છે, કે અને ઘણા એવા કામ છે કે જે કરવાના મનાઈ છે, જેમ કે આપણે કબર ખોદવાનું જે કામ છે, ભલે જરૂરી છે પણ ઇસ્લામની અંદર સખત મનાઈ છે કે તમે એ કામને ન લ્યો, કારણ કે એનાથી ઇન્સાનનું દિલ સખત થઈ જાય છે. ગોશ કાપવાનું કામ, ઘુસેનું કામ, કસાઈનું કામ, એ કામ કરવાથી પણ ઇન્સાનનું દિલ સખત થઈ જાય છે. તો ઇન્સાનના દિલને નર્મ રાખવા માટે ઇસ્લામની અંદર ઠેક ઠેકાણે જે છે એ અહેકામ છે. શા માટે? કારણ કે આ બધી વસ્તુ એક દિવસ આપણા ઉપર અસર કરે છે. આપણા બધાય બચ્ચા જે આ જુવાનીઓ બધાય સ્કૂલ જાય છે, કામે જાય છે, તમને ખબર છે, રેઈનો હોય, પાર્ટીઝ હોય, સવારે હોય, પછી આપણા દોસ્તાર શું કહે છે, આવ ના ના તારા માટે દારૂ નહીં, તારા માટે શ્રી દોરમાં જ રાખશું, કઈ વ્યાધિ ના કરતી, તારા માટે એક નોખું ટેબલ રાખશું, બધું પણ ઇન્સાનની રૂહ અને દિલને કઠણ કરી નાખે છે. એક ચીજ કે જે સૌથી વધારે ઇન્સાનના દિલ ઉપર અસર કરે છે એ છે હદથી વધારે ખાવું. રસૂલ અકરમ કહે છે હદથી વધારે ખાવ ઇન્સાનના દિલને મારી નાખે છે. શા માટે? કારણ કે રસૂલે કીધું કે ઇન્સાનનું દિલ એક ઝાડ સમાન છે. જેના ઘરમાં ઝાડ હોય, પ્લાન્ટ હોય, ફ્લર હોય, તો એનો એક્સપિરિયન્સ આસાન છે. તમારી પાસે બે ઝાડ હોય, એકને તમે પાણી દેવાનું બંધ કરી નાખો અને એકને તમે હદથી વધારે પાણી આપો, કયું ઝાડ પહેલે મરશે? જે ઝાડને તમે વધારે પાણી આપ્યા ને એ પહેલે બની જશે. તો ઇન્સાનની રૂહને જે છે એ જાગૃત બનાવવા માટે ઓછું ખાવ, જાજુ ખાવું હલાલ ખાવાનું, હરામ તો નહીં હલાલ ખાવાનું, પણ જાજુ ખાવું એનાથી ઇન્સાનની રૂહ જે છે એ કઠણ થઈ જાય છે, એનું દિલ. કારણ કે એના અંદરથી બે નુકસાન થાય છે, એક ઇન્સાનનું દિલ કઠણ થઈ જાય છે, અને બીજું એને દુનિયાની બીજી લજ્જતો કો યાદ આવવા લાગે છે. તો ઇન્સાનને ઓછું ખાવું જોઈએ. ત્યાં સુધી કહેવામાં આવે છે કે મોમિન જ્યારે જમવા બેસે છે તો એને ભૂખ લાગી હોય ત્યારે બેસે, અને જ્યારે સુફરા ઉપરથી ઊભો થાય તો હજી એને ભૂખ લાગી હોય, એ એટલું પેટ ભરીને ન ખાય કે એ અલ્લાહથી દૂર થઈ જાય. તો હવે ખતમ કરે આપણે કે આનો ઈલાજ શું. પહેલું આપણે કીધા કે અસ્તગફાર કરે, તોબા કરે, પણ આ ઈ અસ્તગફાર નથી કે આપણે શબે કદરના અસ્તગફિરુલ્લાહ વાત બોલે સોંધીફવાને સોંફવાને પડી દીધા. એક માણસ છે ઇમામ અલીના સામે અસ્તગફાર કર્યો કે દુઆ કરતો હતો કે અસ્તગફિરુલ્લાહ. ઇમામ અલી એને કીધા કે તારી માં તારા ગમમાં રોય, તને ખબર છે ઇસ્તગફાર એટલે શું? ઇસ્તગફાર એટલે કે પહેલે તો તું વાયદો કર કે તું પાછો એ ગુનાને નહીં કર. બીજું એ કે જે હક તારો અલ્લાહ ઉપર, અલ્લાહ પાસે અલ્લાહનો જે હક તારા ઉપર છે એને અદા કર. બીજાઓનો માલ અગર ખાધો છે તો એ અદા કર. અગર હરામ કામથી તારા અંદર કઈ તાકાત આવી છે તો એ તાકાતને ખતમ કર. અને ઘણા એવા સ્ટેપ્સ છે. એના પછી ઇમામે કહ્યું હવે તું કે અસ્તગફિરુલ્લાહ. અલ્લાહને અસ્તગફાર કહે છે ખુલૂસની સાથે, જેમ શેખ કીધા ને મુનાફિક જ ના હોવી જોઈએ કે હું બહારેથી તસબી પડું પણ અંદરમાં હજી મારા દિલની અંદર ગુના હોય. અસ્તગફાર કરું ખુલૂસની સાથે, અલ્લાહ વાટ જોઈ છે. હદીસે કુછી ઘણી એવી છે જેના અંદર અલ્લાહ કે છે હું વાટ જોઉં છું ક્યારે મારો બંદો મારા પાસે ઇસ્તગફાર કરવા માટે આવે છે. આવે હું એને માફ કરું, પણ એવું લાગે છે કે જાણે આ ઇસ્તગફારથી મને ફાયદો છે, ઇન્સાનને ફાયદો છે, પણ અલ્લાહ કહે છે ખુલૂસની સાથે ઇસ્તગફાર કરું તો અલ્લાહ જે છે એ માફ કરવાને તૈયાર છે. બીજી વસ્તુ નમાઝ શબ, બધાને લગભગ ખબર હશે કે નમાઝ શબમાં જે ઇન્સાન વાત ન ઉઠીને અલ્લાહને પુકારે છે, અલ્લાહ એના દિલની અંદર એવું નૂર મોકલે છે કે જેનાથી ને એની રૂહાનિયતની અંદર, એની મારેફતની અંદર વધારો થાય છે. કોઈએ પૂછ્યું ઇમામને કે યક્તા રસૂલના જે લોકો નમાઝ શબ પર છે એ લોકોના ચહેરા ઉપર શું કામ નૂર હોય છે, હંમેશા યાદ કરો. કબ્રસ્તાની ઝિયારત માટે તમે જાઓ, તમારા અઝીઝોને યાદ ફાતિયા પડવા માટે જાઓ, મોતને યાદ રાખો. અને યાદ સુધી ઇસ્લામમાં છે કે અગર તમને એક શાદીનું આમંત્રણ આવ્યું હોય અને એક મરણનું પૈગામ તમને મળે તો પહેલે તમે મરણમાં જાઓ, પહેલે તમે શાદીમાં ન જાઓ. કારણ કે શાદી જે છે ઇન્સાનને દુનિયાની યાદ દેવરાવે છે અને મોત ઇન્સાનને આખિરતની યાદ દેવરાવે છે. તો ઇન્સાન જે છે એ મોતને હંમેશા યાદ રાખે, એનાથી ને ઇન્સાનનું દિલ જે છે એ નરમ થાય છે. પછી આદાબ અહકામ, જે ઇસ્લામના જે આદાબ છે, જે અહકામ છે એના ઉપર અમલ કરવાની કોશિશ કરવી. જેમ હું કીધી દુઆઓ પડવાના હુકમ છે, લોકોના વચમાં કેવી રીતના રહેવું, કેવી રીતના વાત કરવી, કેવી રીતના નમ્રતા રાખવી. અને પછી છે ઇન્સાન જે છે એ ઝિયારતો ઉપર જાય, ઝિયારતમાં જાઓ. કારણ કે જ્યારે ઇન્સાન ઝિયારતમાં જાય છે તો એવી રૂહાની જગ્યા હોય છે. આપણે કહીએ છીએ વાં જાય છે આપણે દુનિયાને ભૂલી જાય છે, આપણને કાંઈ યાદ નથી આવતું. કારણ કે એ જગ્યા ઇન્સાનને આ બધી ચીજથી કાપી નાખી છે અને ઇન્સાન ફક્ત અલ્લાહની રસા ઉપર, અલ્લાહની મોહબ્બત તરફ ધ્યાન રાખે છે. અને પછી છે કે મજલિસોની અંદર જાઓ અને ઇમામ હુસેન અલેસલામની અઝાદારીની અંદર ભાગ. તમે જોશો કે જ્યારે પણ ઇમામ હુસેનના ગમ બયાન થાય, તમે રોયા હોય અને પછી તમે બે રકત ત્યાં તમે જેના નમાઝ પડશો એ નમાઝ અલગ હશે કે જે તમે ઘરે પડશો. શા માટે? કારણ કે આપણે એક ફેરે રોઈ લીધા હોય તો અલ્લાહ અને આપણા વચમાં જે પડદો છે ગુનાઓને હટી જાય છે અને આપણે પોતાને અલ્લાહથી નજદીક સમજે છે, નજદીક થઈ જાય છે. એનું અસર આપણને તરત દેખાય છે નમાઝની અંદર. તો રૂહાનિયત જે છે એને બનાવવાની છે, એને આગળ લઈ જવાની છે. ખુદા ઇન્સાનને ઇન્સાન બનાવીને નથી મોકલી, બનવા માટે. જો આપણે આ રૂહને નહીં બનાવે ના તો આ જાનવર બની જશે, અને પછી જ્યારે જાનવર બની જશે જાનવર જેવા કામ કરશે. જાનવર કોઈને મારતા અચકાતો નથી, કોઈનું માલ ખાતા અચકાતો નથી, કોઈની ચીજ તોડતા બગાડતા અચકાતું નથી. અગર આપણે આપણી રૂહની ધ્યાન નહીં રાખીએ તો આપણે એવા થઈ જશું. પણ અલ્લાહે બધું ઇંતિઝામ ઇન્સાન માટે કર્યું છે. ઇન્સાન છે પોતાની રૂહને તરબિયત કરે અને એને આગળ લઈ જાય. ઇન્શાલ્લાહ કોઈના કોઈ સવાલ હોય હું કોશિશ કરીશ, પણ મોલાના છીએ અહીંયા, કોઈને કઈ સવાલ કરવો હોય.